એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌ શ્રોતાઓનું. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે કદાચ આપણી દુનિયા જોવાની જે રીત છે ને એને થોડી હલબલાવી શકે છે.
હા,
વિષય છે પોસ્ટ સ્ટ્રક્ચરાલિઝમ. નામ સાંભળીને કદાચ એમ લાગે કે આ શું છે, પણ આપણે એને એક બ્રિટિશ વિચારક છે કેથરીન વેલ્સી એમના કામ થકી સમજવાની કોશિશ કરીશું.
બરાબર. અને આ વિષય ભલે થોડો સૈદ્ધાંતિક લાગે પણ આજની દુનિયા માટે મતલબ ઘણો મહત્વનો છે.
કેમ, શું લાગે છે, શા માટે આટલો મહત્વનો?
કારણ કે ખબર છે, એ આપણને અમુક મૂળભૂત સવાલો પૂછવા પર મજબૂર કરે છે. જેમ કે આપણે જ્યાં ભાષા વાપરીએ છીએ પણ કેવી રીતે, આપણી પોતાની ઓળખ, આજે હું છે એ ખરેખર કોણ છે, ક્યાંથી આવ્યો આ ભાવ,
અને પેલી વાસ્તવિકતાની વાત.
હા, એ જ, જેને આપણે આમ નક્કર સત્ય માની લઈએ છીએ, વાસ્તવિકતા કહીએ છીએ, શું એ ખરેખર એટલી સ્થિર છે? આ બધા એવા સવાલો છે જે આપણી રોજબરોજની સાવ સામાન્ય લાગતી સમજ પર જ પ્રશ્નાર્થ મૂકી દે છે.
અચ્છા, એટલે આપણી આસપાસની દુનિયા અને આપણી જાત વિશેની જે ધારણાઓ છે એને જ પડકાર ફેંકતો આ આખો વિચાર છે. તો ચાલો શરૂઆત કરીએ. આ કેથરીન વેલ્સી કોણ હતા અને આ અઘરા વિષયને સમજાવવામાં એમનું શું યોગદાન રહ્યું ત્યાંથી?
ચોક્કસ. તો કેથરીન વેલ્સી, જેમ તમે કહ્યું, એક બ્રિટિશ સાહિત્ય વિવેચક હતા, પ્રોફેસર હતા. 1940માં જન્મ, 2021માં અવસાન. કાર્ડિફ, સ્વાન્સી જેવી યુનિવર્સિટીમાં ભણાવ્યું. પણ એમની મુખ્ય ઓળખ બની એમના કામથી. એમણે શું કર્યું કે યુરોપના, ખાસ કરીને ફ્રાન્સના, જે બહુ જ જટિલ ગણાતા હતા ને એવા સૈદ્ધાંતિક વિચારો, જેમ કે આ પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ, એને અંગ્રેજી બોલતા લોકો માટે અને ખાસ તો સ્ટુડન્ટ્સ માટે ખૂબ સરળ ભાષામાં રજૂ કર્યા.
હા, એમનું પેલું પુસ્તક ક્રિટિકલ પ્રેક્ટિસ, એ તો ઘણા લોકોએ વાંચ્યું હશે. પણ શું ખાલી સરળ જ બનાવ્યું કે પછી એમની કોઈ ખાસ રીત હતી આ સમજાવવાની?
ના ના, ખાલી સરળ નહીં. એમની ખાસિયત એ હતી કે એ ફક્ત થિયરી નહોતા સમજાવતા, એ થિયરીનો ઉપયોગ કેવી રીતે કરવો, મતલબ કોઈ કવિતા સમજવી હોય, કોઈ વાર્તા, કોઈ ફિલ્મ, એમાં આ વિચારો કઈ રીતે કામ લાગે એ બતાવતા હતા.
એટલે પ્રેક્ટિકલ એપ્લિકેશન પર ભાર હતો.
બરાબર. એક સારા શિક્ષકની જેમ, ખબર છે, અઘરામાં અઘરા આઈડિયાને પકડીને એને તોડીને રોજિંદા જીવન સાથે જોડી દેતા હતા. ફર્ડિનેન્ડ ડી સાસુર, જેક સ્ટેરિડા, લાકાન, ફૂકો, આ બધા મોટા પણ અઘરા વિચારકોના મુખ્ય મુદ્દાઓને એમણે એક એક સ્ટ્રક્ચરમાં મૂકી આપ્યા.
અને એમની પોતાની પણ એક વિચારધારા હતી, નારીવાદી.
હા, એમની નારીવાદી પૃષ્ઠભૂમિ પણ હતી. એના કારણે લિંગ, સત્તા, ઓળખ જેવા મુદ્દાઓને પણ આ સિદ્ધાંતો સાથે બહુ જ સારી રીતે જોડી શક્યા.
એટલે એમણે ખાલી અનુવાદ નહોતો કર્યો, પણ એક રીતે આ જટિલ વિચારોને સામાન્ય વાચક વચ્ચેનો બ્રિજ બન્યા એમ કહી શકાય.
બિલકુલ.
તો એમના પુસ્તકોનો મુખ્ય હેતુ શું ગણવો, એ વાચકને કઈ દિશામાં લઈ જવા માંગતા હતા?
મુખ્ય હેતુ તો એ જ હતો કે આ પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ, જેણે 20મી સદીમાં વિચાર જગતમાં ખરેખર હલચલ મચાવી હતી, એને લોકો સુધી પહોંચાડવો. તેઓ વાચકોને અમુક ટૂલ્સ, એવી દ્રષ્ટિ આપવા માંગતા હતા જેનાથી એ લોકો પોતે જ વિચારી શકે કે આ ભાષા શું ચીજ છે, આપણો આ હું ભાવ ક્યાંથી આવ્યો, અને જેને આપણે રિયાલિટી કહીએ છીએ એ ખરેખર શું છે, આ બધા પર નવેસરથી વિચારવા માટે પ્રોત્સાહિત કરવા.
અને એમની મુખ્ય દલીલ શું હતી જે આપણી પેલી કોમન સેન્સથી જુદી પડે?
મુખ્ય દલીલ એ હતી કે આપણે જે બાબતોને સાવ સ્વાભાવિક ગણી લઈએ છીએ ને, જેમ કે આ દુનિયા આપણી સામે છે અને આપણી ભાષા બસ એનું વર્ણન કરે છે.
હા,
કે દરેક વ્યક્તિની અંદર એક સ્થિર, એક હું છે, અને સત્ય કે વાસ્તવિકતા એ આપણા મનની બહાર સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. આ બધી માન્યતાઓ, વેલ્સી કહે છે, એટલી સીધી સાધી નથી.
અચ્છા.
હા, એમનું કહેવું હતું કે આ બધું તો ભાષા અને આપણી સાંસ્કૃતિક સિસ્ટમ દ્વારા રચાયેલું છે, એક રીતે કહીએ તો નિર્મિત છે.
ઓહો, એટલે ભાષા દુનિયાનું ખાલી પ્રતિબિંબ નથી પાડતી પણ દુનિયાને બનાવવામાં ભાગ ભજવે છે. આ તો મોટી વાત કહેવાય.
હા, બહુ મોટી વાત છે.
તો પછી આ અર્થ, ઓળખ, વાસ્તવિકતા, આ બધું આવે છે ક્યાંથી જો એ પહેલેથી તૈયાર નથી તો?
બરાબર. આ જ મુખ્ય પ્રશ્ન છે જેના પર વેલ્સી ફોકસ કરે છે. અને એમનો જવાબ છે કે આ બધું ક્યાંક છુપાયેલું નથી કે આપણે શોધી કાઢીએ, પણ એ ભાષા, પ્રવચન.
પ્રવચન એટલે?
પ્રવચન એટલે કોઈ વિષય વિશે વાત કરવાની, વિચારવાની અને એ પ્રમાણે વર્તવાની જે સ્વીકૃત રીતો હોય ને એ. તો ભાષા, પ્રવચન અને આપણી આસપાસના સાંસ્કૃતિક સંકેતો, આ બધાની જે જટિલ રમત ચાલતી હોય, જે સતત બદલાતી રહે, એના દ્વારા આ અર્થ, ઓળખ વગેરે સક્રિય રીતે બનાવવામાં આવે છે, ઉત્પન્ન થાય છે.
એટલે આપણે દુનિયાને સીધે સીધી નથી જોતા, પણ ભાષા અને સંસ્કૃતિના ચશ્મા પહેરીને જોઈએ છીએ, અને એ ચશ્મા જ નક્કી કરે છે કે આપણને શું દેખાય. એવું કંઈક
લગભગ એવું જ. બેલસી આપણને એક વૈચારિક સફર પણ લઈ જાય છે. શરૂઆત થાય છે આપણી કોમન સેન્સ, જેને એ અભિવ્યક્ત વાસ્તવિકતાવાદી મોડેલ કહે છે, એને પડકારવાથી.
ઓકે.
પછી એ ભાષા પર આવે છે કે અર્થ કેવી રીતે શબ્દો વચ્ચેના તફાવતમાંથી જન્મે છે, કોઈ વસ્તુ સાથે સીધા જોડાણથી નહીં. ત્યાંથી એ માનવ ઓળખ એટલે કે હું પર જાય છે, જે એક નથી પણ વિભાજિત અને અસ્થિર છે, અને છેલ્લે ઇતિહાસ અને સમાજ તરફ વળે છે, જે સત્તા અને પ્રવચન કેવી રીતે નક્કી કરે છે કે શું સત્ય ગણાશે.
આ આખી સફરમાં કયા મુખ્ય વિચારકો અને કયા કયા કોન્સેપ્ટ પર વધારે ભાર છે?
મુખ્યત્વે તો સ્વિસ ભાષાશાસ્ત્રી ફર્ડિનન્ડ ડી સસ્યુર અને ભાષાની રચના કેવી હોય છે એ, પછી ફ્રેન્ચ ફિલોસોફર જેક્સ ડેરિડા અને અર્થની અસ્થિરતા, એમનો પેલો ડિફરન્સનો ખ્યાલ અને વિનિર્માણ એટલે કે ડીકન્સ્ટ્રક્શન, પછી મનોવિશ્લેષક જેક્સ લાકાન અને આ હું કેવી રીતે રચાય છે, અને ઇતિહાસકાર ફિલોસોફર મિશેલ ફુકો અને જ્ઞાન, સત્તા તથા પ્રવચન વચ્ચેનો જે ગાઢ સંબંધ છે એ.
અચ્છા.
બેલસીનો પ્રયાસ આ બધા જટિલ વિચારોની ગૂંચ ઉકેલીને એને સ્પષ્ટ રીતે રજૂ કરવાનો છે, અને મહત્વનું એ છે કે આ બધું જાણીને કોઈએ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે જો વાસ્તવિકતા અને ઓળખ નિર્મિત છે તો એનો મતલબ એ પણ છે કે તેને બદલી શકાય છે. આ એક પ્રકારની ક્રિટિકલ પાવર આપે છે આપણને.
ચાલો તો હવે આ વિચારોમાં થોડું વધારે ઊંડા ઉતરીએ. તમે કહ્યું કે શરૂઆત સામાન્ય સમજને પડકારવાથી થાય છે. આ સામાન્ય સમજ એટલે બરાબર શું કહેવા માંગે છે બેલસી?
હા, પેલું અભિવ્યક્ત વાસ્તવિકતાવાદ, એ એટલે આપણી રોજિંદી સાવ સહજ લાગતી માન્યતા કે ભાઈ બહાર એક નક્કર દુનિયા છે, આપણું મન એ દુનિયાને સીધે સીધી જોઈ શકે, સમજી શકે, અને આપણી ભાષા તો બસ આપણા મનમાં જે વિચારો છે અથવા દુનિયામાં જે સત્ય છે એને વ્યક્ત કરવાનું એક સાધન માત્ર છે.
જેમ કે હું ખુરશી બોલું એટલે સાંભળનારના મનમાં એક ખુરશીનો વિચાર આવે, અને ભાષાએ બસ એ વિચાર પહોંચાડ્યો, સીધું, સિમ્પલ.
બરાબર, એમ જ આપણે માનીએ છીએ. પણ પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ અહીં જ સવાલ ઉઠાવે છે. શરૂઆત ભાષાથી કરીએ.
હા, ભાષા કેવી રીતે કામ કરે છે એના પર.
અહીં ફર્ડિનાન્ડ ડી સાસુર નામના ભાષાશાસ્ત્રીએ ક્રાંતિ કરી. એમણે કહ્યું કે ભાઈ ભાષા એમ સીધી રીતે કામ નથી કરતી. આ ખુરશી શબ્દ અને પેલી વાસ્તવિક ખુરશી વચ્ચે કોઈ કુદરતી, નેચરલ સંબંધ નથી.
અચ્છા.
એમણે સંકેત, સાઇનની વાત કરી, જેના બે ભાગ છે. સંકેતક, સિગ્નિફાયર એટલે કે શબ્દનો અવાજ કે લખાણ, જેમ કે ખુરશી, અને સંકેતિત, સિગ્નિફાઈડ એટલે કે એ શબ્દ સાથે જોડાયેલો ખ્યાલ, પેલું ખુરશીનું માનસિક ચિત્ર.
ઓકે, સંકેતક અને સંકેતિત, અને આ બંને વચ્ચેનો સંબંધ કેવો? કુદરતી નહીં તો કેવો?
સાસુરે કહ્યું આ સંબંધ મનસ્વી છે, મતલબ આપણે નક્કી કરેલો છે, એમાં કોઈ લોજિક નથી. ખુરશીને ખુરશી જ કેમ કહેવાય, કોઈ કારણ નથી. અંગ્રેજીમાં ચેર કહે છે, હિન્દીમાં કુર્સી.
હા, એ તો છે.
તો પછી શબ્દનો અર્થ આવે ક્યાંથી? સાસુરે કહ્યું કે અર્થ વસ્તુ સાથેના જોડાણથી નથી આવતો, પણ ભાષાની અંદર રહેલા બીજા શબ્દોથી તેના તફાવત દ્વારા બને છે. બિલાડીનો અર્થ બિલાડી એટલા માટે છે કારણ કે તે કૂતરો નથી, ઉંદર નથી, ટોપી નથી.
ઓ, એટલે અર્થ એકલો નથી હોતો, પણ બીજા શબ્દોના સંબંધમાં જ બને છે, તફાવત દ્વારા.
બરાબર, અર્થ સંબંધોની જાળમાં, તફાવતોની રમતમાં રચાય છે. ભાષા એક સિસ્ટમ છે, તફાવતોની સિસ્ટમ.
ઓકે, આ સાસુરની વાત થઈ. હવે આને જેક્સ ડેરિડા ક્યાં લઈ જાય છે? એ આમાં શું ઉમેરે છે?
ડેરિડા સાસુરના આ વિચારને પકડીને એને વધુ રેડિકલ બનાવે છે. એમણે ડિફરન્સ જેવો એક શબ્દ આપ્યો. એ ફ્રેન્ચ ભાષાના બે ક્રિયાપદો પર રમે છે. એકનો અર્થ થાય તફાવત હોવો અને બીજાનો ટાળવું કે વિલંબ કરવો.
રસપ્રદ છે.
ડેરિડા કહે છે કે સાસુર સાચા છે કે અર્થ તફાવતથી બને છે, પણ આ પ્રક્રિયા ક્યારેય પૂરી જ નથી થતી. અર્થ હંમેશા વિલંબિત રહે છે. મતલબ તમે એક શબ્દનો અર્થ સમજવા જાઓ ખુરશી, તો તમારે બીજા શબ્દો બેસવું, લાકડું, ચારપાયાનો સહારો લેવો પડે, એ શબ્દોના અર્થ માટે વળી બીજા શબ્દો.
અને આ સાંકળ ચાલ્યા જ કરે.
હા, ક્યારેય અટકે જ નહીં. તમે ક્યારે શબ્દોની દુનિયામાંથી બહાર નીકળીને અસલી વસ્તુ સુધી પહોંચી જ નથી શકતા. એટલે ડેરિડા માટે ભાષા વાસ્તવિકતાનું માત્ર વર્ણન નથી કરતી, એ તો વાસ્તવિકતાને રચે છે.
બાપ રે, જો ભાષા જ આટલી અસ્થિર હોય તો પછી આપણી પોતાની ઓળખ, આપણો હું ભાવ, એનું શું? એ તો આપણને સ્થિર લાગે છે ને.
હા, લાગે છે. પણ પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ કહે છે કે એ પણ એક રચના જ છે. આપણી એ માન્યતા કે દરેક વ્યક્તિ અંદરથી એક સ્થિર સભાન હું ધરાવે છે, પેલું દેકાર્તનું હું વિચારું છું તેથી હું છું, એ પણ પ્રશ્નમાં છે. આ એકીકૃત હું પણ એક કદાચ એક ભ્રમણા હોઈ શકે.
અને આ સમજાવવામાં પેલો મનોવિશ્લેષક જેક્સ લાકાન મદદ કરે છે, ખરું ને?
બરાબર. લાકાન સિગમંડ ફ્રોઇડના વિચારોને ભાષાશાસ્ત્ર સાથે જોડે છે. એમનું કહેવું છે કે આપણો સ્વ, સબ્જેક્ટ, આપણી ઓળખ એ મૂળભૂત રીતે વિભાજિત છે. આપણું અજાગૃત મન, અનકોન્શિયસ, આપણા કાબૂમાં નથી. આપણે એક સમાન નથી.
એમનો પેલો મિરર સ્ટેજનો ખ્યાલ બહુ સાંભળ્યો છે, એ શું છે?
હા, એ બહુ રસપ્રદ છે. લાકાન કહે છે કે નાનું બાળક, લગભગ 6 થી 18 મહિનાનું, શરૂઆતમાં પોતાની જાતને આમ અધૂરી ટુકડાઓમાં અનુભવે, પણ પછી જ્યારે એ અરીસામાં પોતાનું આખું પ્રતિબિંબ જુએ છે, ત્યારે પહેલીવાર એને હું એક સંપૂર્ણ એકીકૃત વ્યક્તિ છું એવો ભ્રમ થાય છે.
ભ્રમ?
હા, ભ્રમ. કારણ કે એની ઓળખ શરૂઆતથી જ એક બહારના ચિત્ર પર, એક ઇમેજ પર આધારિત છે, અંદરની કોઈ નક્કર વાસ્તવિકતા પર નહીં.
ઓકે. અને પછી પેલું સાંકેતિક ક્રમ.
હા, સાંકેતિક ક્રમ, સિમ્બોલિક ઓર્ડર. આ એટલે શું? આ એટલે ભાષા, કાયદા, સમાજના નિયમો, કુટુંબ વ્યવસ્થા, સંસ્કૃતિ, આ બધી પહેલેથી અસ્તિત્વ ધરાવતી સિસ્ટમ જેમાં બાળક જન્મે છે અને ધીમે ધીમે પ્રવેશે છે. જ્યારે બાળક હું બોલતા શીખે છે, ત્યારે એ પોતાના અંદરના કોઈ સાચા સ્વને વ્યક્ત નથી કરતું, પણ ભાષા અને સમાજે નક્કી કરેલી હુંની જે પોઝિશન છે એ લે છે. એટલે લાકાન મુજબ આપણો સ્વ પણ ભાષા અને સંસ્કૃતિ દ્વારા નિર્મિત છે, એ કોઈ કુદરતી વસ્તુ નથી.
નામ આવે છે, બરાબર?
બરાબર. મિશેલ ફુકો. એમનું કામ આપણું ધ્યાન ઇતિહાસ, સત્તા, પાવર અને જ્ઞાન, નોલેજ વચ્ચેના જટિલ સંબંધો તરફ દોરે છે. એ કહે છે કે જેને આપણે સત્ય કે વાસ્તવિકતા માનીએ છીએ એ કંઈ શાશ્વત નથી, એ સમય અને સ્થળ સાથે બદલાય છે. જે આજે સાચું છે એ 100-200 વર્ષ પહેલાં કદાચ હાસ્યાસ્પદ ગણાતું હોય.
ફુકો પેલો પ્રવચન ડિસ્કોર્સ શબ્દ બહુ વાપરે છે, એનો અર્થ શું? ખાલી વાતચીત?
ના ના, ફુકો માટે પ્રવચનનો અર્થ ઘણો ઊંડો છે. એ ખાલી બોલવા લખવાની વાત નથી, એ જ્ઞાનની એક આખી સિસ્ટમ છે. દાખલા તરીકે પાગલપણનું પ્રવચન.
એટલે?
એટલે કે પાગલપણ વિશે ડોક્ટરો શું કહે છે, કાયદા શું કહે છે, હોસ્પિટલો કેવી રીતે કામ કરે છે, સમાજ પાગલ વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરે છે, આ બધું મળીને પાગલપણનું પ્રવચન બનાવે છે. અને આ પ્રવચન જ નક્કી કરે છે કે એ વિશે શું વિચારી શકાય, શું બોલી શકાય અને શું કરી શકાય. એક રીતે સત્યની હદ બાંધે છે.
અચ્છા, અને આ પ્રવચન અને સત્તા વચ્ચે શું સંબંધ?
આજ ફુકોનો કદાચ સૌથી જાણીતો વિચાર છે, સત્તા જ્ઞાન, પાવર નોલેજ. એ કહે છે કે સત્તા અને જ્ઞાન એકબીજા સાથે એટલા જોડાયેલા છે કે તમે એમને અલગ જ ન કરી શકો.
એમ?
હા. સત્તા ફક્ત દબાવવાનું કામ નથી કરતી, એ ઉત્પાદન પણ કરે છે. એ જ્ઞાનના નવા ક્ષેત્રો બનાવે છે, જેમ કે ગુનાશાસ્ત્ર, મનોવિજ્ઞાન. અને આ નવું જ્ઞાન પછી સત્તાના નવા સ્વરૂપો, જેમ કે જેલ, માનસિક દવાખાના, એને યોગ્ય ઠેરવે છે અને ચલાવવા મદદ કરે છે. એટલે કે સત્તા જ્ઞાન બનાવે છે અને જ્ઞાન સત્તાને ટકાવી રાખે છે. બંને એકબીજા વગર ચાલે જ નહીં.
તો ફુકો ઇતિહાસને કેવી રીતે જોવે છે? શું એ સતત પ્રગતિ છે?
ના, જરાય નહીં. ફુકો ઇતિહાસને કોઈ સીધી લીટીમાં થતા વિકાસ તરીકે નથી જોતા. એ પુરાતત્વ અને વંશાવલી જેવી પદ્ધતિઓ વાપરે છે.
એ શું છે?
પુરાતત્વ એટલે ભૂતકાળના દબાયેલા, ભૂલાઈ ગયેલા પ્રવચનોને ખોદી કાઢવા, અને વંશાવળી એટલે એ જોવું કે આપણા આજના ખ્યાલો, જેમ કે જાતીયતા, માનવતા, એ કોઈ કુદરતી રીતે નથી વિકસ્યા, પણ ભૂતકાળના સત્તા સંઘર્ષો અને અકસ્માતોમાંથી પેદા થયા છે. સત્ય એ સત્તાની લડાઈનું પરિણામ છે એવું ફૂકોનું માનવું છે.
અને આ મોટા નામો સિવાય પણ રોલાન બાર્થનો પેલો લેખકનું મૃત્યુવાળો વિચાર,
હા, કે લખાણનો અર્થ લેખક નહીં વાચક નક્કી કરે. પછી ડેરિડાનું ડીકન્સ્ટ્રક્શન, લખાણમાં છુપાયેલા વિરોધાભાસોને બહાર લાવવાની રીત, અને નારીવાદી વિચારકો જેમણે આ બધા વિચારોનો ઉપયોગ કરીને સ્ત્રીની પરંપરાગત વ્યાખ્યાઓને પડકારી, કેથરીન બેલ્સી આ બધાને બહુ સરસ રીતે ભેડા કરીને રજૂ કરે છે.
આ ખરેખર બહુ ઊંડી અને વિચારવા જેવી વાતો છે. તો આટલી બધી ચર્ચા પછી જો આપણે કેથરીન બેલ્સીના પુસ્તકના મુખ્ય સંદેશા તારવવા હોય તો શું કહી શકાય? કયા મુદ્દાઓ ખાસ ધ્યાન ખેંચે છે?
હા, કેટલાક મુખ્ય મુદ્દાઓ ચોક્કસ છે. પહેલો અને કદાચ સૌથી મહત્વનો, અર્થ ક્યારેય સ્થિર નથી હોતો. કોઈ પણ શબ્દ, વાક્ય કે વિચારનો અર્થ એના સંદર્ભ અને બીજા શબ્દો સાથેના એના સંબંધ પર આધાર રાખે છે. એ સતત બદલાતો રહે છે. આપણે ગુજરાતીમાં પણ જોઈએ છે ને, એક જ શબ્દ અલગ અલગ વિસ્તારમાં અલગ રીતે વપરાય.
સાચી વાત. બીજો મુદ્દો તમે ઓળખ વિશે કહ્યો હતો.
હા, બીજો મુખ્ય સંદેશ છે, આપણી ઓળખ, આપણો હું, એ કુદરતી નથી પણ રચાયેલો છે. એ ભાષા, સંસ્કૃતિ, સમાજની અપેક્ષાઓ દ્વારા સતત ઘડાય છે, અને એ એક નથી પણ અનેક છે. આપણે એક જ સમયે કોઈના દીકરા દીકરી, કોઈના મિત્ર, કોઈના કર્મચારી હોઈએ છીએ, અને દરેક રોલમાં આપણું હું થોડો જુદો વર્તે છે ને. આ ઓળખ પ્રવાહી છે.
બરાબર. અને ત્રીજો મુદ્દો પેલો જ્ઞાન અને સત્તાવાળો, ફૂકોનો.
બરાબર. ત્રીજો સંદેશ, જ્ઞાન ક્યારેય તટસ્થ નથી, તે હંમેશા સત્તા સાથે જોડાયેલું છે. કોની વાત સાચી ગણવી, કોને નિષ્ણાંત માનવો, કયા વિચારોને મહત્વ આપવું, આ બધું સમાજના શક્તિ સમીકરણો પર આધાર રાખે છે. એટલે જ્યારે કોઈ કહે કે આ તો સાયન્ટિફિક ફેક્ટ છે જ, ત્યારે પૂછવું પડે કે આ ફેક્ટ કોણ રજૂ કરી રહ્યું છે, કયા હેતુથી. પ્રવર્તમાન જ્ઞાન પર સવાલ ઉઠાવવો એ પોતે જ એક રાજકીય કાર્ય બની જાય છે.
ચોથો મુદ્દો પણ રસપ્રદ હતો, પેલા જોડકા વિશે.
હા, દ્વિસંગી વિરોધો, ચોથો મુદ્દો. આ દ્વિસંગી વિરોધોની ટીકા. આપણી વિચારવાની વીત ઘણીવાર આવા જોડકા પર ચાલે છે, મન શરીર, પુરુષ સ્ત્રી, સંસ્કૃતિ પ્રકૃતિ, બુદ્ધિ લાગણી. પોસ્ટ્રક્ચરલિઝમ કહે છે કે આ ખાલી તફાવત નથી, પણ એમાં હંમેશા એક પક્ષ સામાન્ય રીતે પહેલો, બીજા કરતાં ઊંચો ગણાય છે. આ ભેદભાવ કુદરતી નથી પણ સામાજિક રીતે રચાયેલો છે, અને એને તોડવાની જરૂર છે.
અને છેલ્લે ભાષાની પોતાની શક્તિ.
હા, પાંચમું સંદેશ, ભાષા માત્ર વર્ણન નથી કરતી, તે રચે છે. ભાષા એક ક્રિએટિવ ફોર્સ છે. આપણે જે શબ્દો વાપરીએ છીએ, જે રીતે વાત કરીએ છીએ, તે આપણી વાસ્તવિકતાને આકાર આપે છે. ક્યારેક શબ્દો બદલીએ તો દુનિયા જોવાની દ્રષ્ટિ પણ બદલાઈ શકે છે.
આ બધા મુદ્દાઓમાંથી કેટલાક ખરેખર યાદ રહી જાયવા ધારદાર વિચારો બહાર આવે છે. ચાલો એવા કેટલાક ક્વોટ્સ જેવા વિચારો પર વાત કરીએ જે આ આખી વિચારધારાનો સાર કહી શકાય.
ચોક્કસ. પહેલો વિચાર જે વારંવાર આવે છે, ભાષા વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરતી નથી, તે વાસ્તવિકતાનું નિર્માણ કરે છે. આનો સીધો અર્થ એ છે કે આપણે દુનિયાને જેવી છે તેવી નથી જાણતા. આપણી જાણકારી હંમેશા ભાષા અને સંસ્કૃતિના ફિલ્ટરમાંથી પસાર થઈને જ આવે છે, અને એ ફિલ્ટર જ આપણી વાસ્તવિકતા ઘડે છે.
બીજો રોલા બાર્થનો, જેણે ઘણી ચર્ચા જગાવી હતી, લેખક મૃત્યુ પામ્યો છે, વાચક દીર્ઘાયુ હો. આનો મતલબ એ નથી કે લેખકો લખવાનું બંધ કરી દે.
ના ના,
અર્થ લેખકે જે વિચાર્યું હતું એમાં જ બંધાયેલો નથી. અર્થ તો વાચક પોતાની સમજણ પોતાના અનુભવોથી વાંચતી વખતે બનાવે છે. એટલે કે અર્થ નિર્માણમાં વાચકની ભૂમિકા સર્વોપરી છે.
બરાબર. ત્રીજો ડેરિડાનો, જે કદાચ સૌથી વધુ ગેરસમજાયો છે, પાઠ્યની બહાર કશું નથી. આનો અર્થ એ નથી કે આ ભૌતિક દુનિયા, આ ખુરશી, આ ટેબલ છે જ નહીં.
હા, એવું ઘણા માને છે.
પણ એ કહેવા માંગે છે કે આપણે જ્યારે પણ આ દુનિયા વિશે વિચારીએ છીએ, વાત કરીએ છીએ કે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આપણે હંમેશા ભાષા, સંકેતો, અર્થની પ્રણાલીઓ, એટલે કે એક પ્રકારના પાઠ્ય દ્વારા જ કરીએ છીએ. વાસ્તવિકતા સુધી આપણી સીધી પહોંચ નથી, તે હંમેશા આ પાઠ્ય દ્વારા મીડિયેટેડ થઈને જ આવે છે.
ચોથો, ફુકોનો જે સત્તા અને જ્ઞાનને જોડે છે. સત્તા જ્ઞાન ઉત્પન્ન કરે છે, સત્તા અને જ્ઞાન સીધા એકબીજાને સૂચિત કરે છે. આ કહે છે કે આપણે એમ ન માની શકીએ કે જ્ઞાન એક તરફ છે, તટસ્થ ઓબ્જેક્ટિવ, અને સત્તા બીજી તરફ રાજકીય દમનકારી. ના, બંને એક જ સિક્કાની બે બાજુ છે. સત્તા નક્કી કરે છે કે શું સત્ય ગણાશે, અને એ સત્ય સત્તાને ટકાવી રાખવામાં મદદ કરે છે.
અને પાંચમો વિચાર, જે આપણા હું ભાવને પડકારે છે. વિષય સબ્જેક્ટ એટલે કે હું પ્રવચનનું મૂળ નથી, પરંતુ તેનું ઉત્પાદન છે. આ એ માન્યતાને તોડે છે કે આપણે બધા સ્વતંત્ર સ્વાયત્ત વ્યક્તિઓ છીએ, જે આપણા વિચારોના માલિક છીએ. પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ કહે છે કે આપણો હું ભાવ પણ ભાષા, સંસ્કૃતિ અને સામાજિક પ્રવચનો દ્વારા જ ઘડાય છે. આપણે તેના ઉત્પાદન છીએ, મૂળ સ્ત્રોત નહીં.
આ બધા વિચારો સાંભળીને આમ મગજ થોડું ફરી જાય એવું છે. પણ શું આ બધી થિયરીની વાતોનો રોજિંદા જીવનમાં કોઈ ઉપયોગ ખરો, કે પછી આ ખાલી બૌદ્ધિક કસરત જ છે?
ના ના, ચોક્કસ ઉપયોગ છે. દાખલા તરીકે મીડિયા અને રાજકારણને સમજવામાં. જ્યારે આપણે ટીવી પર સમાચાર જોઈએ કે નેતાઓના ભાષણ સાંભળીએ, ત્યારે ફક્ત આ સાચું છે કે ખોટું એટલું જ નહીં, પણ એમ પૂછી શકીએ કે આ લોકો કયા શબ્દો વાપરી રહ્યા છે, કઈ વાત પર ભાર મૂકી રહ્યા છે, કઈ વાત ટાળી રહ્યા છે, આનાથી કોને ફાયદો થઈ રહ્યો છે, તેઓ વાસ્તવિકતાની કઈ છબી ઊભી કરવા માંગે છે. આ આપણને વધુ જાગૃત બનાવે છે.
હા, આ તો બહુ મહત્વનું છે અત્યારના સમયમાં. બીજું, આપણા પોતાના જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે?
આપણી પોતાની ઓળખ અને માનસિકતા સમજવામાં. આપણે આપણી ઈચ્છાઓ, આપણા ડર, આપણી મહત્વાકાંક્ષાઓ ક્યાંથી આવે છે એ વિશે વિચારી શકીએ. શું એ ખરેખર મારી છે, કે સમાજ, કુટુંબ, મિત્રો, જાહેરાતોએ મારા મનમાં ભરી છે? આ સમજ આપણને પોતાની જાત સાથે થોડી વધુ નરમાશથી વર્તા શીખવી શકે. પેલું મારે આવવું જ હોવું જોઈએ એના દબાણમાંથી કદાચ થોડી રાહત મળે.
અને સમાજને સમજવામાં,
સામાજિક મુદ્દાઓનું વિશ્લેષણ કરવામાં આ વિચારો ખૂબ મદદરૂપ થાય છે. જેમ કે જાતિ, લિંગ, ધર્મ, જ્ઞાતિ આધારિત ભેદભાવોને સમજવામાં. પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ આપણને શીખવે છે કે આ બધી કેટેગરીઓ કોઈ કુદરતી કે ભગવાન દ્વારા બનાવેલી નથી, પણ સામાજિક અને ઐતિહાસિક રીતે નિર્મિત થયેલી છે. તેમના અર્થ સમય સાથે બદલાય છે. આ સમજ આપણને સામાજિક ન્યાય માટે લડવામાં નવી દ્રષ્ટિ આપે છે. નારીવાદ, દલિત ચિંતન, ક્વિયર થિયરી, આ બધામાં તેના પડઘા જોવા મળે છે.
સાહિત્ય અને કળાના અભ્યાસમાં પણ ઉપયોગી હશે, ખરું ને?
ચોક્કસ. કોઈ વાર્તા, કવિતા, ફિલ્મ કે ચિત્રનો અર્થ સમજવામાં. ફક્ત લેખક શું કહેવા માગે છે એ શોધવાને બદલે તેમાં રહેલા જુદા જુદા અર્થો, છુપાયેલા સંદેશાઓ, વિરોધાભાસો શોધી શકાય છે. લોકપ્રિય ફિલ્મોમાં સ્ત્રી પુરુષના પાત્રો કેવી રીતે રજૂ થાય છે તેનું વિશ્લેષણ કરી શકાય.
અને શિક્ષણમાં પણ કદાચ કંઈક?
હા, શિક્ષણ પદ્ધતિ પર પણ અસર પડે. જ્ઞાનને ફક્ત શિક્ષક દ્વારા વિદ્યાર્થીને અપાતી માહિતી તરીકે જોવાને બદલે તેને એક એવી પ્રક્રિયા તરીકે જોઈ શકાય જેમાં વિદ્યાર્થીઓ જાતે વિચારે, પ્રશ્નો પૂછે, જુદા જુદા દૃષ્ટિકોણ સમજે અને સ્વીકૃત માન્યતાઓને પડકારે. જ્ઞાનને તૈયાર માલ તરીકે નહીં, પણ સતત ચાલતી રચનાની પ્રક્રિયા તરીકે જોવું.
તો આ બધી ચર્ચાના અંતે આપણા માટે મુખ્ય શીખ શું રહી? મારા માટે તો સૌથી મોટી વાત એ છે કે જેને હું મારી સહજ સમજ માનતી હતી તે ખરેખર કેટલી બધી ભાષા, સંસ્કૃતિ અને સમાજ દ્વારા ઘડાયેલી છે. આપણને જે સાવ નેચરલ લાગે છે તે પણ કેટલું બધું, મતલબ, કન્સ્ટ્રક્ટેડ છે.
અને મારા માટે સૌથી રોમાંચક વિચાર એ છે કે જો આપણી વાસ્તવિકતા, આપણી ઓળખ, આપણું જ્ઞાન આ બધું નિર્મિત છે, રચાયેલું છે, તો તેનો અર્થ એ કે તેને બદલી પણ શકાય છે. કશું જ પથ્થરની લકીર નથી, પરિવર્તનની શક્યતા હંમેશા રહેલી છે. બીજું, સત્તા અને જ્ઞાનનું જે જોડાણ ફૂકો બતાવે છે તે સમાજમાં ચાલતી ઘણી ગતિવિધિઓને સમજવા માટે એકદમ ચાવીરૂપ લાગે છે.
ટૂંકમાં કહીએ તો કેથરીન બેલ્સી જેવા વિચારકો આપણને શીખવે છે કે અર્થ, ઓળખ અને સત્ય એટલા સ્થિર અને નિશ્ચિત નથી જેટલા આપણે ધારીએ છીએ. તે વધુ પ્રવાહી, જટિલ અને પરિવર્તનને પાત્ર છે. પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ આપણને જટિલતા અને વિરોધાભાસથી ડરવાને બદલે તેને સમજવા અને તેમાંથી નવા વિચારો શોધવા માટે પ્રોત્સાહિત કરે છે.
અને આ કોઈ નેગેટિવ કે શૂન્યવાદી વિચાર નથી. ઉલટાનું, તે આપણને જ્ઞાન, સંસ્કૃતિ અને સમાજ પ્રત્યે વધુ લોકશાહી, વધુ સમાવેશી અને વધુ વિવેચનાત્મક બનવા માટે પ્રેરણા આપે છે. તે આપણને સતત પૂછતા રહેવાનું કહે છે, આવું જ કેમ છે?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.